એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
સંગીત ઓછું થાય, ગ્રંથસારમાં સ્વાગત. આજે આપણે એક એવી નવલકથાની વાત કરીશું જે વાંચ્યા પછી મન પર છવાઈ જાય. એડવિજ ડેન્ટિકેટની બ્રેથ આઈઝ મેમરી. આ પુસ્તક આપણને હૈતી લઈ જાય છે, ત્યાંની સંસ્કૃતિ, પછી જે લોકો બીજે વસ્યા એમનો અનુભવ, અને ખાસ તો પેઢી દર પેઢી જે આઘાત ઉતરે છે એના ભાર નીચે જીવતી સ્ત્રીઓની વાત. બહુ જ જટિલ દુનિયા છે.
બરાબર.
આપણો આજનો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી, પણ પાત્રોની અંદર ઉતરવાનો છે. એમના સંઘર્ષ, લેખિકા શું કહેવા માંગે છે એ બધું સમજવાનું છે, ખાસ કરીને જે સાહિત્યમાં ઊંડો રસ ધરાવ્યા છે એમના માટે.
હા, બિલકુલ. અને પેડવિશ ડેન્ટિકેટની વાત આવે એટલે એમનો પોતાનો અનુભવ પણ યાદ આવે. હૈતીમાં જન્મ્યા, મોટા થયા, પછી 12 વર્ષના હતા ત્યારે અમેરિકા ગયા. એટલે આ બે સંસ્કૃતિઓ વચ્ચેની ઓળખ, રાજકીય અસ્થિરતાનો ડર, કુટુંબના સંબંધોની ગૂંચ, આ બધું એમના લખાણમાં કેન્દ્રમાં હોય છે. બ્રેથ આઈઝ મેમરી એમની પહેલી નવલકથા 1994માં આવી,
અને પછી ઓપરાના બુક ક્લબમાં પણ પસંદ થઈ, નહીં 1998માં.
હા, અને એનાથી તો બહુ જ લોકપ્રિય થઈ. એમણે પોતાનો એક મજબૂત અવાજ સ્થાપિત કર્યો સાહિત્ય જગતમાં.
તો ચાલો વાર્તામાં જઈએ. શરૂઆત હૈતીના એક ગામડાથી થાય છે, ક્રોઇક્સ ડેસ રોઝેટ્સ, ખરું ને?
હા, ત્યાં આપણને મળે છે સોફી કાકો. નાની છોકરી છે, એની કાકી ટાંટી હટી બહુ પ્રેમાળ છે, એમની સાથે રહે છે. સોફી માટે દુનિયા એટલે બસ આજ, હૈતીનું ગામડું, ત્યાંની વાર્તાઓ, પ્રકૃતિ અને ટાંટી હટીનો વહાલ. એની માં માર્ટિન તો ન્યૂયોર્કમાં રહે છે, એ તો જાણે એક દૂરની કલ્પના જેવી.
એટલે શરૂઆત તો શાંત લાગે છે.
હા, પણ એ શાંતિમાં જ આગળ જે તોફાન આવવાનું છે ને એના સંકેત છે.
અને એ તોફાન આવે છે ન્યૂયોર્કથી, પત્ર અને ટિકિટના રૂપમાં.
બરાબર. 12 વર્ષની સોફીને એની મા અમેરિકા બોલાવી લે છે.
અને આ ખાલી જગ્યા બદલવાની વાત નથી, અહીંથી એના જીવનનો મોટો સંઘર્ષ શરૂ થાય છે, એની મા સાથેના સંબંધનો સંઘર્ષ.
અને એ સંબંધ મતલબ સામાન્ય તો નથી જ. સોફીને તરત ખ્યાલ આવી જાય છે કે એની મા માર્ટિન દેખાવમાં ભલે સુંદર હોય, પણ અંદરથી
કોઈ ભયાનક પીડાથી તૂટેલી છે.
કેવી રીતે ખબર પડે છે?
ડરાવણા સપના આવે છે એને, અચાનક ગુસ્સે થઈ જાય અને સોફી પર એક વિચિત્ર માલિકી ભાવ રાખે છે, ઘૂંઘરાવનારો. આ બધું કોઈ ઊંડા આઘાત તરફ ઇશારો કરે છે,
જે માર્ટિનના ભૂતકાળ સાથે જોડાયેલો છે હૈતીમાં.
હા, હૈતીના પેલા શેરડીના ખેતરોમાં એનો ભૂતકાળ છુપાયેલો છે.
અને આ આઘાત ફક્ત માર્ટિન સુધી નથી રહેતો, એ સોફીના જીવનમાં પણ પ્રવેશે છે, એક બહુ જ ભયાનક પ્રથાના રૂપમાં, ટેસ્ટિંગ.
હા, આ શબ્દ જ અજીબ લાગે છે. શું છે આ ટેસ્ટિંગ?
ટેસ્ટિંગ એટલે મા દ્વારા દીકરીનું કૌમાર્ય પરીક્ષણ, વર્જિનિટી ટેસ્ટ.
ઓ,
માર્ટિન પોતે યુવાનીમાં બળાત્કારનો ભોગ બની હતી, એટલે એને એમ લાગે છે કે આ ટેસ્ટિંગ કરીને એ સોફીને બચાવી રહી છે પોતાના જેવી પીડાથી.
પણ આ તો ઉલટું.
હા, હકીકતમાં તો આ શારીરિક અને માનસિક શોષણ છે, એ પેઢી દર પેઢી ચાલતા આવેલા ડરનું અને સ્ત્રીના શરીર પરના નિયંત્રણનું પ્રતીક બની જાય છે.
હા, ખરેખર હચમચાવી દેવું છે. સોફી જે હૈતીની ખુલ્લી હવામાં મોટી થઈ છે, એ આ બંધન અને અપમાનનો સામનો કેવી રીતે કરે? એના પાત્રનો વિકાસ કેવી રીતે થાય છે આ બધા વચ્ચે?
સોફીની સફર છે ને એ બહુ પીડાદાયક છે, પણ હિંમત નથી હારતી. ન્યૂયોર્કનું વાતાવરણ ઠંડુ છે, માતાનો વ્યવહાર ક્રૂર છે, આ બધું એને અંદરથી તોડી નાખે છે.
અને પેલું ટેસ્ટિંગ?
એ ટેસ્ટિંગ એના મનમાં પોતાના શરીર માટે ડર, શરમ અને ગુસ્સો ભરી દે છે. એ આઘાતને શબ્દોમાં કહી નથી શકતી, એટલે શું થાય?
શું કરે છે?
એ બુલિમિયાનો શિકાર બને છે, ખાવા પીવાની સમસ્યા, અને ક્યારેક પોતાની જાતને નુકસાન પણ પહોંચાડે છે, સેલ્ફ હાર્મ.
બાપરે,
આ જાણે પોતાના શરીર પર કાબુ પાછો મેળવવાનો એક નિષ્ફળ પ્રયાસ છે.
પણ એના જીવનમાં કોઈ આશા નથી આવતી, કોઈ મદદ નથી મળતી?
મળે છે. એક વ્યક્તિ આવે છે, જોસેફ. હૈતિયન અમેરિકન સંગીતકાર છે, પછીથી થેરાપિસ્ટ પણ બને છે.
એની સાથે સંબંધ બાંધે છે કારણ કે એને માના નિયંત્રણમાંથી છૂટવું છે. પણ જોઝેફનો પ્રેમ, એની ધીરજ, એનો સ્વીકાર ભાવ એ સોફી માટે એક સુરક્ષિત જગ્યા બની જાય છે.
એટલે એક આખો પરિવારની પીડાના વર્તુળની બહારનો માણસ છે.
બરાબર, એક સ્વસ્થ સંબંધની શક્યતા બતાવે છે. જોસેફ અને થેરાપીની મદદ મળે છે પછી સોફી ધીમે ધીમે પોતાના ભૂતકાળનો સામનો કરવાની હિંમત ભેગી કરે છે.
અને એ સામનો કરવા શું કરે છે? શું એ ભૂતકાળના મૂળ સુધી જાય છે?
હા, એની હિલિંગ જર્નીનો એક મોટો ભાગ ત્યારે શરૂ થાય છે જ્યારે એ પોતાની દીકરી બ્રિજેટ સાથે હૈતી પાછી જાય છે.
ઓહ, પાછી હૈતી.
હા, ત્યાં એ ટાંટે અટીને મળે છે અને એની દાદી ગ્રેન્ડ મે ઇફેને પણ. આ મુલાકાત ખાલી ભાવુક નથી, અહીં કડું સત્ય સામે આવે છે.
શું સત્ય?
ગ્રેન્ડ મે ઇફે સાથે વાત થાય છે અને વર્ષોથી જે રહસ્ય દબાયેલું હતું તે ખુલે છે. માર્ટિન સાથે શું થયું હતું એની પૂરી વાત અને પેલી ટેસ્ટિંગની પ્રથા કેમ શરૂ થઈ હતી એ પણ.
દાદીએ શરૂ કરી હતી? શા માટે?
હા, એનો ઈરાદો દીકરીઓને સુરક્ષિત રાખવાનો હતો, પણ એનો રસ્તો ભયાનક રીતે ખોટો હતો.
આ જાણ્યા પછી સોફી પર શું અસર થાય? શું એ માફ કરી શકે છે? આનાથી પેલું પીડાનું ચક્ર તૂટે છે?
માફી શબ્દ અહીં કદાચ બહુ નાનો પડે, પણ આ સત્ય જાણ્યા પછી સોફીને એક નવો સંદર્ભ મળે છે. એ સમજે છે કે એની મા અને દાદી ખાલી અત્યાચાર કરનાર નથી, પણ એ પોતે પણ ઊંડી પીડા અને ડરનો ભોગ બનેલી સ્ત્રીઓ છે. આ સમજણથી એમણે જે કર્યું એ યોગ્ય નથી બની જતું, પણ પેઢીઓથી ચાલતી આવતી પીડા કેટલી જટિલ છે એ દેખાય છે. આનાથી સોફીને પોતાનો ઇતિહાસ અને પોતાની ઓળખને નવેસરથી સમજવામાં મદદ મળે છે.
અને માર્ટિનને શું થાય છે? શું એ ક્યારે પોતાના આઘાતમાંથી બહાર આવી શકે છે?
દુઃખની વાત છે, પણ ના. માર્ટિનનું પાત્ર એ આ નવલકથાની સૌથી મોટી ટ્રેજેડી છે. એ પોતાના ભૂતકાળની કેદી જ રહે છે. એનો ડર એટલો વધી જાય છે કે એને લાગે છે કે પેલો બળાત્કારી હજી એનો પીછો કરે છે.
ઓ નો.
અને અંતે એ અસહ્ય પીડામાંથી છૂટવા માટે આત્મહત્યા કરી લે છે.
કેવી રીતે?
પોતાની જાતને 17 વાર છરો મારીને. બળાત્કાર પછી જેટલા વર્ષ જીવી દરેક વર્ષ માટે એક ઘા.
હે ભગવાન, હા તો ભયાનક છે.
હા, આ અંત બતાવે છે કે આઘાત કેટલો વિનાશક હોઈ શકે છે અને મૌન રહેવાની કિંમત કેટલી ઘાતક હોઈ શકે છે.
માર્ટિનના અંત પછી સોફીનું શું? એ આ નવા આઘાત અને અપરાધ ભાવમાંથી કેવી રીતે બહાર આવે છે? શું એ આખરે પેલું ચક્ર તોડી શકે છે?
માર્ટિનનું મૃત્યુ સોફી માટે બહુ મોટો આઘાત છે, પણ એને એક સ્પષ્ટતા પણ આપે છે. એ સમજે છે કે ચૂપ રહેવાથી પીડા ઓછી નથી થતી, વધે છે. એટલે એક મોટો નિર્ણય લે છે, ક્રાંતિકારી કહી શકાય. એ નક્કી કરે છે કે એ પોતાની દીકરી બ્રિજિતને કાકો પરિવારની સ્ત્રીઓની બધી વાર્તાઓ કહેશે.
બધી જ? પીડાદાયક સત્ય સાથે?
હા, કોઈ શણગાર વગર, જે છે એવું જ. આ વાર્તા કહેવાની ક્રિયા દ્વારા એ મૌનને તોડે છે અને પોતાની દીકરી માટે એક અલગ સ્વસ્થ ભવિષ્ય બનાવવાનો પ્રયાસ કરે છે. આ વાર્તા કહેવી જ એના માટે હીલિંગ અને મુક્તિ બને છે.
આ પાત્રો અને એમની સફર, એના પરથી સ્પષ્ટ છે કે નવલકથા ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. સૌથી મુખ્ય તો પેલો આઘાતનો વારસો લાગે છે. કેવી રીતે એક વ્યક્તિની પીડા, ખાસ કરીને જાતીય હિંસા, પેઢીઓ સુધી અસર કરે છે.
બિલકુલ. અને ડેન્ટ્રિકેટ બહુ બારીકાઈથી બતાવે છે કે આ આઘાત ખાલી વારસાગત નથી, પણ વર્તન, ડર અને ખાસ તો મૌન દ્વારા આગળ વધે છે. માર્ટિનનો ડર ટેસ્ટિંગ દ્વારા સોફીમાં ઉતરે છે.
એટલે આ એક ચક્ર છે.
હા, અને એને તોડવા માટે ભૂતકાળનો સામનો કરવો જ પડે. અને આ સીધું જ બીજા વિષય સાથે જોડાય છે, મા દીકરીના સંબંધો, જે અહીં બહુ જટિલ છે.
હા, સોફી માર્ટિન, માર્ટિન ગ્રેન્ડમે ઇફે, આ સંબંધોમાં પ્રેમ પણ છે અને પીડા પણ. કેવી રીતે રક્ષણ કરવાની ભાવના અત્યાચારમાં ફેરવાઈ જાય છે એ સ્પષ્ટ દેખાય છે. મને એક સવાલ થઈ કે શું માતૃત્વનો કોઈ એક સાચો રસ્તો હોય, ખાસ કરીને જ્યારે મા પોતે જ આઘાતમાંથી પસાર થઈ હોય?
બહુ સાચો સવાલ છે, અને કદાચ એનો જવાબ સોફીના પ્રયાસમાં છે. એ પોતાની દીકરી માટે એક નવો અલગ રસ્તો બનાવવાનો પ્રયાસ કરે છે. આની સાથે પેલો ઓળખ અને સ્થળાંતરનો મુદ્દો પણ જોડાયેલો છે.
હા, સોફી હૈતી અને અમેરિકા વચ્ચે વહેંચાયેલી છે, પોતાની બેવડી ઓળખ સાથેનો સંઘર્ષ.
અને પેલું હૈતિયન લોકકથામાં મરાસાસ આવે છે ને, દૈવી જોડિયા, એનું પ્રતીક પણ અહીં સોફીની આંતરિક સ્થિતિ અને જે લોકો સ્થળાંતર કરે છે એમના અનુભવને દર્શાવે છે.
અને આ બધાની વચ્ચે પેલો સંઘર્ષ તો ચાલતો જ રહે છે, મૌન વિરુદ્ધ વાર્તાકથન.
હા,
કાકો પરિવારનું રહસ્ય વર્ષો સુધી દબાયેલું રહે છે, જેનાથી પીડા વધે છે. મને લાગે છે આ નવલકથાનો એક મુખ્ય સંદેશ એ જ છે કે ચૂપ રહેવું ક્યારે ઉકેલ નથી.
ચોકસા, મૌન તો ઝેર જેવું છે, અંદરને અંદર ફેલાય. જ્યારે ગ્રેન્ડમે ઇફે આખરે બોલે છે ત્યારે જ હીલિંગની શક્યતા શરૂ થાય છે. વાર્તા કહેવી એક પ્રકારનો પ્રતિકાર છે, પોતાના હક પર પોતાનો હક જમાવવો.
એટલે સોફી જ્યારે વાર્તાકાર બને છે
ત્યારે એ ખાલી પીડિત નથી રહેતી, એ પોતાના ઇતિહાસની નિયંત્રક બને છે. અને આ ઇતિહાસ મોટાભાગે સ્ત્રી શરીર પર લખાયેલો છે, જે એક બીજો મહત્વનો વિષય છે.
બરાબર, સ્ત્રી શરીર અહીં સંઘર્ષનું મેદાન છે. માર્ટિન માટે એ કેડ છે, સોફી માટે એ યુદ્ધભૂમિ. ટેસ્ટિંગ, સોફીનું સેલ્ફ હાર્મ, આ બધું જ એ જ દર્શાવે છે. તો મુક્તિ કઈ રીતે મળે?
ડેન્ટિકેટ સ્પષ્ટ રીતે સ્વીકાર તરફ ઇશારો કરે છે. શરીરને ઇતિહાસના બોજમાંથી મુક્ત કરવામાં, એને પોતાનું ગણીને સ્વીકારવામાં, સોફીની જોસેફ સાથેની આત્મીયતા, એનું મા બનવું, આ બધું શરીરની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્ય તરફની ગતિનું પ્રતીક છે.
આ બધા જ જટિલ ભાવો અને વિચારોને ડેન્ટિકેટ જે રીતે રજૂ કરે છે એમની લખવાની શૈલી પણ અદ્ભુત છે. પહેલા પુરુષમાં સોફીના નજરે કહેવાયેલી વાર્તા આપણને સીધા એના મનમાં ઉતારી દે છે.
હા, અને એમની ભાષા કાવ્યાત્મક છે, સંવેદનાઓથી ભરપૂર. હૈતીનું વર્ણન જુઓ તો એકદમ જીવંત, રંગીન લાગે, અને ન્યુયોર્કનું વર્ણન ઠંડુ, અલગ. આ તફાવત ભાષાથી જ ઊભો થાય છે. અને સૌથી ખાસ વાત એ છે કે જે ભયાનક હિંસક બનાવો છે એનું વર્ણન પણ એકદમ સંયમિત રીતે કાવ્યાત્મકતાથી કરે છે. એનાથી વાતાવરણ સુંદર પણ લાગે અને અંદરથી હચમચાવી પણ દે.
પ્રતીકોનો ઉપયોગ પણ બહુ સરસ કર્યો છે, જેમ કે શિરડીના ખેતરો.
બરાબર, એ હૈતીના જીવનનું પ્રતીક છે, પણ માર્ટિનના આઘાતનું સ્થળ પણ. શેરડી મીઠી હોય પણ વાગી પણ શકે. વતન અને સ્મૃતિનો આ બેવડો ભાવ એમાં છે.
અને પેલા ડેફોડિલ્સ?
હા, માર્ટિન ન્યૂયોર્કમાં ડેફોડિલ્સ ઉગાડવાનો પ્રયત્ન કરે છે, પણ એ ત્યાં ઉગતા નથી. જાણે ભૂતકાળ પર સુંદરતા લાદવાનો, નવી જગ્યાએ મૂળ નાખવાનો એક નિષ્ફળ પ્રયાસ. અને પુસ્તકનું શીર્ષક પોતે બ્રેથ આઈઝ મેમરી.
આ ત્રણ શબ્દો જ જાણે આખી નવલકથાનો નિચોડ છે.
ચોક્કસ, શ્વાસ એ જીવન ટકાવવાની નિશાની છે, પણ વાણી અને પેઢી દર પેઢી ચાલતી વાર્તાઓનું પણ પ્રતીક. આંખો એ સાક્ષીભાવ છે, સત્ય જોવાની અને તેનો સામનો કરવાની વાત છે. અને સ્મૃતિ એ આપણો ઇતિહાસ છે, વ્યક્તિગત અને સામૂહિક. બોજ પણ છે અને ઓળખનો આધાર પણ.
આ ત્રણે કેવી રીતે જોડાયેલા છે
અને આઘાતથી કેવી રીતે પ્રભાવિત થાય છે એ આ નવલકથા બતાવે છે.
ત્યારે વિચારે છે, કેટલીક વસ્તુઓ એટલી અક્ષમ્ય હોય છે કે તે અન્ય વસ્તુઓને સરળતાથી ક્ષમાપાત્ર બનાવી દે છે. આ બહુ ઊંડું વાક્ય છે.
હા, આ ક્ષમા વિશે નથી, પણ સમજણ કેટલી જટિલ હોઈ શકે એના વિશે છે. એ બતાવે છે કે એક ભયાનક આઘાત, માર્ટિનનો બળાત્કાર, પછી એની બીજી વર્તણૂક ક્રૂરતાને એક અલગ, વધુ કરુણ સંદર્ભમાં જોવી પડે છે. એનાથી ક્રૂરતા યોગ્ય નથી બની જતી, પણ એની પાછળની પીડા દેખાય છે.
એટલે દોષ આપવા કરતાં સમજવું જરૂરી છે.
બરાબર. અને ટાંટેઅટીનું પેલું વાક્ય, આપણે બધા વાર્તાકાર છીએ. જ્યારે તમે બાળક હો છો ત્યારે તમે જે સાંભળો છો તેનાથી શીખો છો, તેથી જ તમારે શું કહેવું તેની કાળજી લેવી જોઈએ. આ તો સીધું વાર્તા કહેવાના મહત્વ અને જવાબદારી પર જ છે.
બિલકુલ, વાર્તાઓ ખાલી મનોરંજન નથી, એ આપણી ઓળખ ઘડે છે, મૂલ્યો શીખવે છે, ઇતિહાસ સાચવે છે અને ચેતવણી પણ આપે છે કે આપણે જે કહીએ છીએ અને જે નથી કહેતા, એટલે કે મૌન રાખીએ છીએ, એની અસર આવનારી પેઢી પર પડે છે. સોફીની આખી સફર આ જ વાત સાબિત કરે છે.
અને છેલ્લે સોફીનું પેલું વાક્ય, જે વારસાગત આઘાતના ભારને વ્યક્ત કરે છે. હું એવી જગ્યાથી આવું છું જ્યાં શ્વાસ, આંખો અને સ્મૃતિ એક છે, એવી જગ્યા જ્યાં તમે તમારા ભૂતકાળને તમારા માથાના વાળની જેમ વહન કરો છો, જ્યાં તમે તેને તમારા બાળકોને દુઃસ્વપ્નની જેમ પસાર કરો છો અને તેઓ તેને તેમના બાળકો માટે છોડી દે છે. આ વાંચીને તો ખરેખર અસર થાય.
આ વાક્ય પેલા વારસાગત આઘાતના વિચારને, એના ભારને, જે શારીરિક પણ છે અને માનસિક પણ, બહુ સચોટ રીતે પકડે છે.
ભૂતકાળ વીતી નથી ગયો, એ વર્તમાનનો ભાગ છે. વાળની જેમ દેખાય છે, દુઃસ્વપ્નની જેમ અંદર અનુભવાય છે.
અને ચક્ર તોડવું કેટલું મુશ્કેલ છે
અને છતાં કેટલું જરૂરી છે એ આ શબ્દોમાં સંભળાય છે.
તો આટલી વાતચીત પછી આપણે શું કહી શકીએ, બ્રેથ, આઈઝ, મેમરી આજે પણ શા માટે મહત્વની છે?
મને લાગે છે કે આ નવલકથા આપણને શીખવે છે કે મૌન કેટલું ઘાતક હોઈ શકે અને ભૂતકાળનો સામનો કરવો, ભલે ગમે તેટલો દુઃખદાયક હોય, હીલિંગ માટે જરૂરી છે.
અને એ પણ કે આપણી વાર્તાઓ કહેવામાં, સત્યને સ્વીકારવામાં, એમાં આપણી જાતને અને કદાચ આવનારી પેઢીને મુક્ત કરવાની તાકાત રહેલી છે.
સંગીત ધીમેથી શરૂ થાય. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
સંગીત પૂર્ણ થાય.